તારીખ 15-2-1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 834-837 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 487
અને વિધાન સુધી થાય તો રાજદેશનું ચારિત્રના પણ ધન છે. એનું એક વસ્તુ વિજ્ઞાન છે. ત્યાં પહેલા જેનાથી વિપરીત પ્રધાન થાય એવા સાહિત્ય અને એવા શાસ્ત્રોનું અધ્યયન કરવા યોગ્ય નથી. એ વાંચવા યોગ્ય પણ નથી અને સાંભળવા યોગ્ય પણ નથી. પરીક્ષા કરતા આવડતી નથી તેને ધર્મ થાય. કોઈ એમ મારે તમને પરીક્ષા કરતા નથી આવડતી પણ અમારે ધર્મ બરફ પરીક્ષા કરતા ના આવડે
રામાયણ ની
જેમ આ રાગવર્ધક શાસ્ત્ર નથી. કેટલાક એવા સાહિત્ય છે કે કયા શાસ્ત્રો કેવા શાસ્ત્રો વાંચવા સાંભળવા યોગ્ય છે એ પણ
લાગે કે આ વૃદ્ધિ શક્તિ કરવાની જરૂર છે એ તો થઈ ગઈ છે. એનો ઉપાય કરીને ન કરે કે એમ કરીને અક્ષરો મારે વૃદ્ધિ ખરાબ થઈ કે કાંઈ કરતું નથી બોલો નહીં કહેવાય એવું કોઈ પસંદ થતું નથી. તૈયારી કરે આ વાત સમજવા માટે કેવી પાત્રતા હોય એનો પણ વિચાર કરે જેને આત્મહિત કરવાની તીવ્ર ભાવના છે અને એને પછી આ વાત નહીં પછી એ વાત હતી જેને આત્મા જીવી છે આ જગત માંથી બીજી કઈ જતું નથી
એવી જો એની ભાવના હોય આત્માની તો એને પાત્ર પ્રાપ્તિ નથી, અને એવી ભાવના ન હોય તો એને આ વસ્તુ શક્તિ નથી. બીજી રીતે થઈ જાય છે આ વસ્તુ નહીં થતો માટે બીજી રીતે પણ એનું હિત થઈ જાય તો કાંઈ બીજું કરીએ આત્માને જુદું કરવું છે ત્યારે ધર્મના ક્ષેત્રમાં આવ્યો છે. આત્માનું ભૂલ નથી કરવું, કઈ દુકાનદારી કરી ધર્મના ક્ષેત્રમાં આટલી વાત જો તારે દુકાનદારી કરવી હોય તો જગત આત્માનું ક્ષેત્ર ખુલ્લું ક્યાં હોય? મોટું ક્ષેત્ર છે જગતનું, ક્યાં એ તારે શક્તિનો ઉપયોગ કરે? અને જો આત્મહિત કરવું હોય તો માત્ર કેવળ આત્મહિત કરવા માટે આ પ્રકાર છે, આ ક્ષેત્ર છે, ત્યાં બીજું કરવા જરૂર નથી. શું છે મોક્ષમાં તો ઉતરાળ ભાવ છે તેનો આ સિદ્ધાંત છે. મંદકાય કોઈ મોક્ષનો માર્ગ નથી, માટે એ કરીએ કારણ કે એ કરીએ એ વાત હતી
નથી.
વળી એમ પણ સમજવા યોગ્ય નથી કે મધુ કસાય સ્પર્શનું તો ધર્મની પ્રાપ્તિ છે એમ પણ સમજવા યોગ્ય નથી, માટે ધર્મ પ્રાપ્તિ અર્થે મધુ કસાય કરીએ એમ પણ ગમે તે પ્રકારે કસાયની મધુતા થાય માટે ધર્મ એને પ્રાપ્ત થવાની ભૂમિકા થાય એમ પણ યથાર્થ પ્રકારે પાત્રતામાં આવે ત્યારે કસાયની મધતા આવે છે અને ત્યારે એ ધર્મને પ્રાપ્ત થવાની બધી મધતામાં આવે છે. પણ પાત્રતા ન હોય ને કસાયની મધતા તૈયાર કરે કોઈ પણ રીતે કોઈ પણ કાર્ય કોઈ પણ પ્રકારે તો તેથી એને ધર્મ પ્રાપ્તિની ભૂમિકા થાય છે એમ પણ મને ભૂમિકા ત્યાં વૃદ્ધિ વધારે બગડે છે. ત્યાં તો પછી વગનું પાણી શોધવાનું નથી. આ દુકાળ તો ઉતરાળ ભાવ છે, માટે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે રીતે યથાર્થ પ્રકારે જે શાસ્ત્રોમાં યથાર્થ પ્રકારે કોઈ પ્રકારે રીતે શૂન્ય પ્રકારે નિષેધ કરીને ગમે તે પ્રકારને કઈ નિષેધ કરો કે ખાસ પ્રકારે રામનો નિષેધ કરીને વિકરાળ ભાવનો પ્રયોજન એટલે વિકરાળ ભાવ ઉત્પન્ન થાય એ પ્રયોજન છે. એવા પ્રયોજનની સિદ્ધિ થાય એવા સિદ્ધાંતોની એવી રચના સગત કરી હોય સગત કરી હોય તે શાસ્ત્રો વાંચવા યોગ્ય છે અને તે શાસ્ત્રો સાંભળવા યોગ્ય છે. ગમે તે શાસ્ત્રો વાંચવાને સાંભળવા યોગ્ય નથી. વાંચતા શાસ્ત્રો સારા રચનારું છે, રચનાર કયું છે તેનું નામ છે તો યુદ્ધ છે. તપાસ કરો ખરેખર આ એની રચના છે કે બીજા કોઈ રચના છે એમાં પરીક્ષા પૂછી જોઈએ. પરીક્ષા સુધી ન હોય જેને વક્તાની પરીક્ષા સુધી ન હોય જેને સાંભળે છે એમ જે સાહિત્ય વાંચે છે એની પરીક્ષા સુધી ન હોય અને એમને એમ ધર્મ થઈ જાય એમ કોઈ હજુ કયા શાસ્ત્રો વાંચવા સાંભળવા એની ખબર ન હોય એ ક્યારે સંસારના દુઃખી છે એને સંસારના દુઃખી થતો અસ્તિત્વ કોઈ પ્રસંગ સંસાર છૂટવા થાય એનો સંસાર ના થાય એ બધી
માતા
આંખો અપાવવાનું કોઈ પ્રયોજન આત્મવિશ્વાસ છે તો છે જ નહીં, લૌકિક પ્રયોજનમાં જેવું થઈ જાય. લૌકિક પ્રયોજન પોતાને હૃદય સંબંધી કેટલું છે એટલો બહુ લોકો વિચાર કરે. બ્રહ્મબુદ્ધિ એટલે છાપા વાંચવાનો
નથી,
તો લૌકિક પ્રયોજન પાપના પરિણામ છે. એ જાણે કે આ છે તો પાપ ના રસ કેટલો લેવો પહેલેથી મર્યાદા હંમેશા જે અમારી બજારના ભાવ ચાલે છે એની સાથે પહેરેથી જોવી પડે એ જોઈ પાપ કરવાનું પ્રયોજન દુકાને જવાનું છે એમ કહી મર્યાદિત ધાર્મિક સાહિત્ય છે એ જો ધર્મબુદ્ધિ વાંચવામાં આવે એનો જે ધાર્મિક સાહિત્ય છે એમ કહેવાય છે કે આ ધર્મનું સાહિત્ય છે તથા જે સત્શાસ્ત્રો
શાસ્ત્રો સાચા હોય અને વક્તા ભાગ વધત અર્થ કરી નાખતા હોય તો શું કરવું?
એટલે કરી દીધું છે કોની પાછળથી સાંભળવું
આવી
એનો પણ પરીક્ષા
વિવેકું
લાગતું અત્યાર સુધી ગાઈડલાઈન ચાલવા જેવું
હવે
જરા ગુરુ વિચારે છે પણ માનવી
બરોબર હાજી બરોબર
પગલું ગુરુ ને પગ માંડવો હોય તો જોઈ વિચારીને પગ માંડવો માટે સાચા શાસ્ત્ર નો ફેલાની રહી વ્યાખ્યાન 34 છે 835 જે શાસ્ત્રોમાં એ જ વિષય ચાલે છે. શૃંગાર ભોગ કુતુહલાદિ પોષી રાગ ભાવનું તથા હિંસા યુદ્ધ આદિ પોષી દ્વેષ ભાવનું અથવા અવતત્વ શ્રદ્ધાન પોષી મોહ ભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે. માટે તેવા શાસ્ત્રો વાંચવા સાંભળવા શસ્ત્ર એટલે આત્મઘાત કરે એવું શસ્ત્ર છે. શું કહે છે કે જે શાસ્ત્રોમાં શાસ્ત્રને બાને અનેક શૃંગારની વાતો આવતી હોય, ભોગ ભોગના વર્ણનો આવતા હોય, કુતુહલ અને તિખળના આપણે જોક્સ કરે છે ને કથા વાંચે ત્યારે બીજું બધા અત્યારે જોક્સ કરતા નામ તો મોટા મોટા છે છાપામાં અને મેગેઝિનોમાં આવતા આવે છે ને ટૂચકા હાસીના એ વાંચી લઈએ શીખી લઈએ પછી થપકારે રાખે લોકોને મનોરંજન થાય બહુ સારું બહુ સરસ કીધું બહુ સરસ કીધું ભાઈ આ ધર્મનું ક્ષેત્ર છે આ કોઈ અસુરાનું પાપનું ક્ષેત્ર પાપ ભાવ છે. જેમ કોઈ હારસ્યો મનોરંજન કરે એમ કોઈ આ ગાડી ઉપર બેસીને લોકોને મનોરંજન કરાવવાની હારસ્યાની આ કોઈ સીટ નથી કે એવું બધું એ પ્રકારની. પણ એક દુકાનદારી થઈ જાય છે ત્યારે એને લોક માનસનો અભ્યાસ થઈ જાય છે. દુકાનદાર વક્તાઓને લોક માનસનો અભ્યાસ થઈ જાય છે કે મનોરંજન છે એમાંથી સાંભળનારાઓ એવા એકાગ્ર થાય છે અને ખુશી થાય છે અને રાજી થાય છે, માટે આ રીતે છેતરવામાં વાંધો નથી. એ છેતરે છે પોતે પોતાની જાતને પણ, છેતરે છે ધર્મને નામે. ત્યાં ત્યાં ક્યાંય ધર્મનું નામ નિશાન નથી. એ કુતૂહલ છે, એને પોષીને રાગ ભાવનું પોષણ કરે. રાગ વધે એવું પ્રયોજન ત્યાં સિદ્ધ થાય, તથા હિંસા યુદ્ધ આદિ પુરુષી દ્વેષ ભાવ મોટા મોટા યુદ્ધના વર્ણન આવે. વાંચતા વાંચતા જ એને દ્વેષ વધે કે આને તો બરાબર આમ હરાવી દે, મારી નાખે, એ બરાબર છે, એમ દ્વેષનું પોષણ કરે. અથવા પુણ્યમાં ધર્મ મનાવીને અતત્વ શ્રદ્ધાનું પોષણ કરે, આમ કરો આમ કરો, વ્રત કરો, સંયમ પાળો, દાન કરો, ભક્તિ કરો, આ કરો તે કરો, તમને ધર્મ થશે. એ રીતે દર્શન મોહ તીવ્ર થાય, મિથ્યા શ્રદ્ધાન તીવ્ર થાય, એમ મોહભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તો એવું કહેવા વાળા શાસ્ત્રોગત ખરેખર શાસ્ત્ર નથી. એને આત્માનું ભલું થાય એવી વાત એમાં નહીં હોવાથી, અને આત્માને નુકસાન થાય એવી વાત હોવાથી, જેમ શસ્ત્ર દ્વારા ઘાત થાય છે એમ આત્માનો આમાં ઘાત થાય છે. તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે. માટે દીવા શાસ્ત્રો વાંચવા સાંભળવા નહીં. તે શાસ્ત્રો વાંચવા યોગ્ય પણ નથી, અને તેવા શાસ્ત્રોનું વાંચન થતું હોય તો ત્યાં સાંભળવા જેવું યોગ્ય પણ નથી. આવું સુંદર તત્વ જ્યાં નિરૂપણ કર્યું છે, નિર્દોષ પરમાત્મ તત્વની જેમ આ વાર્તા છે. કહેનારા પણ નિર્દોષ પરમાત્મા થઈને એ વાત કરે છે, પોતે અનુભવે છે ને, એટલે એવો થયો ત્યાં. એ છોડીને રાગ દ્વેષ અને મોહવર્ધક કથા વાર્તા કે શાસ્ત્રો સાંભળવા વાંચવા જેવા યોગ્ય નથી. સામાન્ય જનસમાજ તો જાય છે ત્યાં, પણ આવું તત્વ સાંભળવા મળ્યા પછી એનું પ્રતિપાદન, એના શાસ્ત્રો, એના વક્તા, એ જાણવા જોવા, એનો પરિચય થયો ભલે યત્કિંચિત, પણ પછી પણ રાગ દ્વેષ મોહ વર્ધક શાસ્ત્રો અને વક્તાઓને સાંભળવા જાય છે. એ સામાન્ય બુદ્ધિનો પણ એમાં પ્રયોગ રહેતો નથી. જાય છે આપણા મુમુક્ષુ એટલે ખ્યાલ છે. પણ એની પોતાને ખબર પડતી નથી. આઠસો ને 35 થયું 836. કર્મના ઉદયથી જીવ દુખી નથી, પણ પોતાના રાગ દ્વેષ મોહના કારણે દુખી થાય છે. જીવ જે દુખી થાય છે એ મોહમાં તો મિથ્યાત્વ કારણ છે, અને મિથ્યાત્વ હોય ત્યાં રાગ દ્વેષની ઉત્પત્તિ થયા વિના રહેતી નથી. રાગ દ્વેષ સ્વયં આકુળતા સ્વરૂપ છે, અને જે રાગ દ્વેષ મિથ્યાત્વ જનિત છે તે અનંત આકુળતા સહિત છે. એટલે કર્મના ઉદયથી, એટલે પ્રતિકૂળ સંયોગોથી કોઈને દુઃખ થાય છે એમ નથી. કેમ કે દુઃખ કાંઈ પ્રતિકૂળ સંયોગોમાંથી આવતું નથી, પોતાનું દુઃખ પોતામાંથી ઉત્પન્ન થાય છે અને જીવનો સુખ ગુણ વિપરીત પરિણમે છે ત્યારે તેમાં દુઃખનો અનુભવ થાય છે. જેમ જીવમાં જ્ઞાન નામનો ગુણ છે, સદાય પરિણિમા કરતો હોવાથી જ્ઞાન થયા કરે છે જીવને, તેમ જીવમાં સુખ નામનો ગુણ છે, સદાય પરિણિમા કરે છે, મિથ્યાત્મને સંસાર દશામાં દુઃખરૂપે વિપરીત અનુભવ પરિણમે છે. જો એ ગુણ સમ્યક થાય, સમ્યક શ્રદ્ધાંત થતા, સર્વ ગુણો સમ્યક થાય છે ને, એક શ્રદ્ધાંત સમ્યક થતા સર્વ ગુણો સમ્યક થાય છે, ત્યાં સુખ ગુણ પણ આંશિક શુદ્ધ પરિણમતા સુખાનુભવ, આત્માના સુખનો, આત્મિક સુખનો સુખાનુભવ જીવને શરૂ થાય છે. તેનાથી જીવ સુખી થાય છે અને તે સુખ ગુણ ઊંધો પરિણમતા, ઉલટો પરિણમતા, વિપરીત પરિણમતા જીવને દુઃખ થાય છે. પણ ખરેખર કોઈ ઉદયના કારણે જીવને દુઃખ થાય છે એમ લોકો કહે છે ને કે તમે આ પુસ્તકમાં, પાનામાં, મંદિરમાં પૈસા નાખો છો, એના કરતા લોકો સુખી થાય એવા કાર્યો કરો ને, જીવોને અનુકૂળતાઓ રહે તો સુખી થાય અને જીવોને પ્રતિકૂળતા. એવી કલ્પનાથી એને સુખનો અનુભવ, કલ્પેલા સુખનો, કલ્પિત સુખનો અનુભવ છે અને આ પ્રતિકૂળતા મને થઈ એવી ઉપાધિમાં એને દુઃખ અને આકુલતાનો અનુભવ થાય છે. વસ્તુતા એ બંને દુઃખ જ છે, બંને આકુલતા વાળા પરિણામ હોવાથી બંને દુઃખ જ છે.
પ્રતિકૂળતામાં સુખ કેવી રીતે થાય? પ્રતિકૂળતામાં તો
પ્રતિકૂળતાનું નામ પ્રતિકૂળતા પાડ્યું છે, જીવને ખરેખર પ્રતિકૂળતા અનુકૂળતા કોઈ છે જ નહીં. બે પ્રકાર છે એટલે એકનું નામ પાડ્યું અનુકૂળતા, એકનું નામ પાડ્યું
પ્રતિકૂળતા.
પ્રતિકૂળતા જેમ કે સુગંધ અને દુર્ગંધ, તો ગંધના બે ભેદ છે, પણ સુગંધ સારી છે અને દુર્ગંધ ખરાબ છે એમ જીવને માટે નથી. જીવને માટે તો બંને જ્ઞાનનું નહીં છે. આમ છે, જો એ કોઈ પણ ઉદયને જ્ઞાનનું જ્ઞેય બનાવે એટલે પોતે જ્ઞાન માત્રપણે પરિણમે, જણાનાર પદાર્થને જ્ઞેય માત્રપણે જ્ઞેયના સ્થાનમાં રાખે તો એને દુઃખ નથી કહેવાતા પ્રતિકૂળ પ્રકારમાં, પણ એને દુઃખ નથી. પ્રતિકૂળતા કોને કહેવી? અમારા કથાનો યોગ છે વૈષ્ણવનો, એમાં એક ધ્રુવની કથા આવે છે.
ધ્રુવ
એને ઓરમાનમાં હતી, રાજાનો પુત્ર હતો પણ રાણી ઓરમાન હતી, નવી હતી, એટલે એને બહુ દુઃખ દીધી હતી, એટલે એને વૈરાગ થઈ ગયો કે મારે શા માટે અહીંયા રહેવું, આ તો મને દુઃખ દુઃખ ને દુઃખ જ છે, ક્યાંય મને હક લેવા દે એમ નથી. ભાઈને દ્વેષ થતો હતો, આની ઉંમર નાની હતી, બાળક હતો, બાળક બાળપણમાં જ ખૂબ દુઃખ દીધી હતી. બાળપણમાં જ એને વિચાર આવ્યો કે મારે આ રાજનો લોભ રાખવો નથી, રાજપાટ છોડીને જંગલમાં જઈને તપ કરું. જંગલમાં જઈને એને તપ કર્યું, પરમાત્માને પ્રસન્ન કર્યા, પછી બધાને ખબર પડી કે આ તો એક ભગવાનનો બહુ મહાન ભક્ત છે કે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. ત્યારે એના મા બાપને, રાજાને, રાણીને ખબર પડી, રાણીએ માફી માંગી, તમે બહુ દુઃખ દીધું છે, મારી ભૂલ થઈ ગઈ છે, હું તારું તારી માફી માંગુ છું, તો મહાન આત્મા છો. ત્યારે એમ કે છે કે તમે મને જો દુઃખ ન દીધું હોત તો હું ક્યાંથી આ રસ્તો ચીડ્યો હોત, માટે તમે તો મારા ઉપકારી છો.
ઉપકારી, મોટા ઉપકારી.
તો એને પ્રતિકૂળતા વાળા કહેવા કે અનુકૂળતા વાળા કહેવા, હવે તમે નક્કી કરી દો. એને જે પ્રકારે પ્રવર્તન કર્યું પ્રાણીએ ઓર માયા દીકરા ઉપર, એમાં એને અનુકૂળતા આપી કે પ્રતિકૂળતા આપી, શું ન્યાય કાઢો? ન્યાય એમાં કયો? ન્યાયનું ધોરણ શું છે તમારી પાસે? કે પરિણામ અનુસાર એની ખતમણી થાય છે. એ પ્રતિકૂળતા જ બહુ મોટી અનુકૂળતા હતી કે જેને કારણે એને આ લાભ થયો, એ જ બહુ મોટી અનુકૂળતા હતી એમ કહી શકાય. માટે અનુકૂળ પ્રતિકૂળ એ જીવના પરિણામને દેખીને આરોપ કરવાનો વિષય છે, એમાં કોઈ વાસ્તવિકતા બીજી નથી. આરોપ કરવાનો એ વિષય છે. જેવો નૈમિતિક ભાવ થાય તેવો આરોપ નિમિત્ત ઉપર આવે. શાસ્ત્રમાં તો દ્રષ્ટાંત આવે છે, એક જ નિમિત્ત હોય ને વિભિન્ન પરિણામ થાય છે. એકને વૈરાગ નું નિમિત્ત થાય, એકને રાગ નું નિમિત્ત થાય. શું કહેવું એને? એટલે અહીંયા સિદ્ધાંત સ્થાપે છે કે કર્મના ઉદયથી જીવ દુખી નથી, પણ પોતાના રાગ દ્વેષ મોહના કારણે દુખી થાય. મિથ્યાત્વ જનિત રાગ દ્વેષ થાય છે, મિથ્યાત્વ પોતે દર્શન મોહ છે, તેના કારણે જીવને દુઃખ થાય છે. આ જીવને અંદરમાંથી દુઃખ ઉત્પન્ન થવાનું મૂળ કારણ આ છે. તેથી જ જ્ઞાની જીવ કોઈ પણ પ્રકારના કર્મના ઉદયમાં દુઃખી થતા નથી. જ્ઞાની સર્વ ઉદયમાં સુખી છે, ક્યાંય એને દુઃખ થતું નથી. બાહિર નારિક કૃત દુઃખ ભોગે, અંતર સુખ રસ ઘટાગર. શ્રેણીક મહારાજ આદિ સમય દ્રષ્ટિઓ છે. લોકો એમ જુએ છે કે આ નરકના દુઃખ ભોગવે છે. એ કહે છે કે અમે અંદરમાં અમારા આત્માના સુખનો રસાસ્વાદ ઘટક 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 પીએ છીએ. જેમ ખરેખરી તૃષા લાગે અને સાકરનું ઠંડુ મીઠું પાણી શેરડીના રસ જેવું મળે અને ઘટક ઘટક પીએ એમ પીએ છે, સુખને પીએ છે, એ દુઃખને ભોગવતા નથી. સામાન્ય રીતે તો અનેક કાર્યોની ઉપાધિ કરવી એમાં આકુલતાને દુઃખ છે કે નહીં? પણ જે કાર્ય હોંશથી કરે છે એમાં ક્યાં દુઃખ માને છે? એ વખતે ઘરે આવે છે, લગ્નના પ્રસંગ બીજા ત્રીજા, ઉત્સાહથી કામ કરે છે, હોંશ કરે છે, ત્યારે દુઃખનો અનુભવ થાય છે. તો એ તો કલ્પના છે એની, સુખની પણ કલ્પના છે અને દુઃખની પણ કલ્પના છે. તે દુઃખના નાશ કરવાનો ઉપાય, એટલે દુઃખનું મૂળ સ્વરૂપ તો આકુલતા છે. આકુલતાના નાશ કરવાનો ઉપાય તો એક વિતરાગ ભાવ છે, જેમાં નિરાકુલતા થાય એવો એક વિતરાગ ભાવ, એ એક જ દુઃખના નાશ કરવાનો ઉપાય છે. અને એની પદ્ધતિ છે, એ વિતરાગ ભાવ ક્યાંથી શરૂ થાય, કેમ વૃદ્ધિગત થાય અને કઈ રીતે પરિપૂર્ણ વિતરાગતાને પ્રાપ્ત થાય, એનું આખું વિજ્ઞાન છે, એની પદ્ધતિ છે. ગમે તે રીતે થઈ જાય છે એમ નથી, એનો એક સુયોગ્ય સમ્યક પ્રકાર છે કે જે પ્રકારે આકુલતા અને દુઃખનો રાગ દ્વેષ મોહનો વ્યવસ્થિત રીતે નાશ થાય છે. આવું વ્યવસ્થિત પ્રતિપાદન જે સાહિત્યમાં છે તે સત્શાસ્ત્રો છે. એવું વ્યવસ્થિત પ્રતિપાદન ન હોય અને રાગ દ્વેષ મોહ નાશ કરવાના બાને પણ ગડબા માર્યા હોય એ સત્શાસ્ત્રો નથી. પ્રભુજી એમ કે અમારા શાસ્ત્રમાં પણ રાગ દ્વેષ મોહ નાશ કરવાની વાત છે, પણ એમાં આડું ચાલે હું પ્રવચન કરતા. આ જે પદ્ધતિ છે એ ત્રણેય કાળે એક જ પ્રકારની, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો એમાં જરાય આડું અવળું કરવા જાય આખો માર્ગ બદલાઈ જાય છે, ઉન્માર્ગ થઈ જાય છે. સન્માર્ગ રહેતો નથી પણ ઉન્માર્ગ થઈ જાય છે. એટલે બે અભિપ્રાય નથી એમાં, એક જ અભિપ્રાય છે, અનાદિ અનંત એક અભિપ્રાય છે. ગમે તે કાળના જ્ઞાની હોય, ભૂતકાળના ભવિષ્યના વર્તમાનના, એક હોય કે અનેક હોય હજાર હોય, ત્યાં બીજો મત નથી, બીજો અભિપ્રાય નથી, બીજો માર્ગ નથી, બીજો ઉપાય નથી. કેમ કે આ તો વસ્તુનું વિજ્ઞાન છે, એમાં શું ફેર થાય? વિજ્ઞાનમાં કોઈ ફેર પડતો નથી. તે દુઃખનો નાશ કરવાનો ઉપાય તો એ જ વિતરાગ ભાવ છે. તે જે શાસ્ત્રો કહેતા નથી, જે શાસ્ત્રમાં એ વિતરાગતાની ઉપાદેયતાની પદ્ધતિ યથાર્થ નથી અથવા વિતરાગતાની વાત નથી, અને બીજી બીજી રીતે અનેક પ્રકારના પુણ્ય પરિણામથી ધર્મ માને છે અને મનાવે છે, તે રાગ દ્વેષ મોહને પોષણ કરવા વાળા શાસ્ત્રો તો આત્માના ઘાતમાં નિમિત્ત થાય છે. એ આત્મઘાતમાં નિમિત્ત થાય છે, તેથી એને શસ્ત્ર કહેવામાં આવ્યા છે. ધર્મનું પ્રકરણ તો એવું છે કે કાં તો જીવ યથાર્થ આત્મધર્મને પામે, સ્વભાવ ધર્મને પામે અને સ્વાભાવિક દશાને ઉત્પન્ન કરીને વૃદ્ધિગત કરતો જાય, નહીતર ધર્મને બાને મિથ્યાત્વને સેવે અને પોતાના સ્વભાવથી દૂર ને દૂર જાય, સ્વભાવના અસ્વીકારમાં દ્રઢ થાય અને બીજા ભાવ અનાત્મ ભાવ અને અનાત્મદ્રવ્યના સ્વીકારમાં દ્રઢ થાય. ધર્મના બહાને સંયમ પાળે તો પણ દેહાત્મ બુદ્ધિને દ્રઢ કરે. સંયમની ક્રિયા તો સારી છે કે કંઈક ખરાબ છે, પણ ત્યાં દેહાત્મ બુદ્ધિને દ્રઢ કરે જો મિથ્યાત્મ હોય તો, અથવા અસત અભિમાનને દ્રઢ કરે કે મેં આ ક્રિયા પાળી, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, એમ મન વચન કાયાની એટલે જે આત્મ નથી એવા અનાત્મ અસત આત્મામાં નથી, સત અસત નથી આત્મામાં, સત એટલે હોવું આત્મામાં નથી એવા પદાર્થમાં આત્મબુદ્ધિ તે અસત અભિમાન છે. કે દ્રેવલિંગી મુનિ જૈનનો સાધુ કહેવાય છે, જીનોક્ત વ્યવહાર પાળે છે, શુદ્ધ જીનોક્ત વ્યવહાર પાળે છે, છતાં એને ઘણી શક્તિનો ઉપયોગ કરે છે. એટલો વ્રતશીલ, સંયમ પાળવા, મહાવ્રત પાળવા, ઘણી શક્તિનો ઉપયોગ કરે છે, એટલે એનો પુરુષાર્થ ત્યાં ઘણો જોરદાર છે. તો કહે છે કે જેટલો પુરુષાર્થ એને દ્રવલિંગ પાળવામાં રોચ્યો છે, સમ્યક થવા અર્થે એને એથી વધારે પુરુષાર્થ કરવો પડશે.
બરોબર,
ત્યારે એને સમ્યક થશે. આમ કહ્યું કેમ કે પુરુષાર્થની કિંમત નથી, પણ પુરુષાર્થ કઈ દિશામાં છે એની કિંમત છે. જો એની દિશા સાચી ન હોય તો એ પુરુષાર્થ ઊંધી દિશામાં જઈને ઉલટી દિશામાં એ ઘણો આગળ વધી જાય. જેટલો આગળ ઊંધી દિશામાં ગયો છે તેટલો એને પાછો આવવું પડશે, ત્યારે એ પોતાના સ્વસ્થાનમાં આવશે, ત્યાં સુધી આવી શકશે
નહીં.
મા માટે પહેલામાં પહેલી વાત સાચી દિશા પકડવાની છે, અને સાચી દિશા નિર્ણય યથાર્થ થાય તો જ ગ્રહણ થાય છે. દિશા ફેર ત્યાંથી થાય છે, ત્યાં સુધી ઊંધી દિશા અનાદિની છે, એ દિશા બદલાતી નથી. એટલે પહેલામાં પહેલું જ્ઞાનીઓનું કોઈ શિખામણ વાળું ભલામણ વાળું વચન હોય તો એ છે કે પ્રથમ તો તું યથાર્થ નિર્ણય કરવાની દિશામાં તારો પ્રયત્ન લગાવ, તારી શક્તિનો ઉપયોગ યથાર્થ નિર્ણય કરવામાં લગાવ. એ પહેલા બીજે ક્યાંય આમ કરી લઉં ને તેમ કરી લઉં એમ ક્યાંય શક્તિ વાપરવા જેવી નથી. અને કોઈ પણ કાર્ય નિર્ણય વગર ક્યાં થાય? નિર્ણયની ભૂલ થઈ હોય ને પછી કાર્ય સફળ થાય એવું બને છે? બધું પછી આગળ ભૂલવાળું થાય છે. શું કહ્યું કે વિતરાગ ભાવ એ એક જ દુઃખનો ઉપાય છે, દુઃખ મટવાનો, દુઃખ ટાળવાનો, દુઃખનાશનો એક વિતરાગ ભાવ જ ઉપાય છે એમ જે શાસ્ત્રો કહેતા નથી, અને રાગદ્વેષ મોહને પોષણ કરવા વાળા શાસ્ત્રો છે તે આત્માને ઘાત થવામાં નિમિત્ત થાય છે. આત્માનું અહિત થવામાં એ નિમિત્ત થાય છે. જીવ અજ્ઞાન ભાવે અધર્મને ધર્મ માને છે, એ મિથ્યાત્વ અને ઘોર અજ્ઞાન છે કે જ્યાં અધર્મને ધર્મ માનીને પ્રવર્તવાનું થાય છે. એટલે આત્માનો પર્યાયમાં ઘાત થાય છે, આત્માના ઘાતનો નિમિત્ત થાય છે. એટલે આત્માનો નાશ થાય, આત્મા તો શાશ્વત પદાર્થ છે, અનાદિ અનંત છે, અનંતકાળની ગોદમાં ગયો, એક શ્વાસોશ્વાસમાં 18 વર્ષનો વાર જન્મ મરણ થયા, નાશ થયો કે ન થયો એમ નાશ થવાનો પ્રશ્ન નથી, પણ પર્યાયમાં ઘાત થાય છે. એટલે આત્માના જ્ઞાન અને આનંદ પ્રાણ જે પર્યાયમાં ઉત્પન્ન થવા જોઈએ એનો ઘાત થાય છે. એટલે જ્ઞાન ને આનંદ ઉત્પન્ન થતા નથી, અજ્ઞાન અને દુઃખ ઉત્પન્ન થાય છે. વિચિત્રતા એ છે કે જેમ કેટલાક દર્દીને દર્દનું તો દુઃખ છે, પણ દર્દ મટાડવા માટે વૈદ કહે તે યોગ્ય ઉપાય કરવા માંગતો નથી. એમ કહે કે ભાઈ આ પરેજ તારે પાળવાની છે, જો આ રોગ મટાડવો હોય તો આ પરેજ તારે
પાળવાનો,
જો તારા ફેફસા ખરાબ થયા હોય તો બીડી પીવાનું તો તારે છોડવું પડશે. તો કે સાહેબ એ છૂટે એવું નથી. તો પછી દવાઈ એમ કહે તો પછી ફેફસા મટાડવા એ મારા હાથની વાત નથી, પણ તારે મટાડવું છે તો મટાડવું છે ને, મટાડવા માટે તો આપની પાસે આવ્યો છું, નહીં તો બીજાની પાસે ન જાઉં. તો કે તું મારી પાસે આવો એટલે બીડી વાળાની દુકાને જાશે, આ બે વાત કઈ રીતે મેળ ખાય છે તારી? મને સમજાતો આ એક વિચિત્રતા છે કે એને રોગ મટાડવાની ખરી ગરજ થઈ નથી. આમ વાત છે, હું મૂકી શકું એવું નથી કે વાત ખોટી છે. ઘણાને ચાલે છે, તારે ન ચાલે એ પ્રશ્ન નથી, પણ તારે મૂકવી નથી વાત. અને વળી દરદ મટાડવું છે, બે વાતને મેં દરદ થાય એ વાતની સેવી, એ વાતને સેવવી છે, અને દરદ મટાડવું છે, બે વાત બનવાની નથી. બે વાત કેવી રીતે બની શકે? તો બે વાત રાખીએ તો પછી આ નથી થોડું નુકસાન થાય ને આ નથી થોડું લાભ થાય, એમને ક્યાંક બેલેન્સ જળવાઈ રહે કે નહીં? ગુણ કઈ થશે નહીં અને નુકસાન વધી જશે. તું બફમાં રહી દઈશ, છે, હું આટલું તો કરું છું, દવાઈ ખાઉં છું અને દરદ થાય એવા વ્યસન ને પણ હું
જોઉં છું,
દવાનો કઈ ફાયદો નહીં થાય કે એમાં રોગ વધશે, એ સંબંધીની સાવધાની તારી ચાલી જશે, તને એમ થશે કે ના ના દવા લઉં છું, દવા તો લઉં છું, કઈ આવ દવા લીધા વગર નો હું વિપરીતતા છોડી દેવી જોઈએ, સીધી વાત છે. માટે એવા શાસ્ત્રો વાંચવા સાંભળવા યોગ્ય નથી, વક્તા અને શ્રોતા બંનેને માટે, એકને માટે નથી, આ વાત બંનેને લાગુ પડે છે. 836 837 સંસારના ચોપડા કેવા રાખવા જોઈએ અને કેવા વાંચવા જોઈએ એમાં ડાપણ વાપરે, ત્યાં જીવને પ્રયોજન છે નફા નુકસાન નું,
બરોબર,
ત્યાં તો બરાબર પદ્ધતિ શીખી લઈએ,
બરોબર બરોબર રાખીએ, સંસારના ચોપડા
શીખ્યા છોકરા બીજા ને ત્યાં નોકરી કરવા જાય, તો ભાઈ તમારે ત્યાં નામાની આટી ઘૂંટી નો પ્રકાર સારો છે, શીખડાવો, કઈ પગાર નહીં આપો તો કઈ વાંધો
નહીં,
તમારું કામ મફત કરશે, પણ એને શીખડાવો, ત્યાં બરાબર દાપણ વાપરે છે, જ્યાં એને શીખવું છે, પ્રયોજન સાધ્ય કરવું છે, ત્યાં તો બરાબર દાપણ વાપરે છે. બીજાને પૂછે, પોતાની દુકાનમાં બરાબર હિસાબ કિતાબ બરાબર જળવાતો ન હોય, પૂછે કે ભાઈ તમે કઈ પદ્ધતિના ચોપડા રાખો છો, ઉઘરાણી બુક કેવી રાખો છો, કે તમને કોઈની પાસે લેણું રહી ન રહી જાય ભૂલથી એનો ખ્યાલ રહે છે, એની તમારી પદ્ધતિ કેવી છે, આ માલનો હિસાબ સ્ટોક રાખવાની પદ્ધતિ કેવી છે, કેશબુકની પદ્ધતિ કેવી છે, ખાતા વહીની પદ્ધતિ કેવી છે, એ બધી જેટલી હિસાબ કિતાબ ની દુનિયા છે એમાં ઊંડો ઉતરાય એટલો બરાબર ઉતરે છે કે નહીં, એમાં કાયદા કાનૂન થી કેમ બચવું, કેમ આ તે સેલ ટેક્સ ઇન્કમ ટેક્સ ફલાણા ટેક્સ નીકળા ટેક્સ બધા એની વ્યવસ્થા શીખે છે કે નહીં, ત્યાં તો બરાબર ડાપણ વાપરે, કેમ કે એને લાભ નુકસાન નો વિષય છે. પણ અહી આત્માના કલ્યાણ માટે કેવા શાસ્ત્રો વાંચવા એની પરીક્ષા કરે, જે કુલમાં જન્મો એનો લીધે જ રાખે, આ તો આપણા શાસ્ત્રો છે. સામાન્ય પ્રમાણે મનુષ્ય પ્રાણી કોઈ ને કોઈ સંપ્રદાયમાં જન્મ ધારણ કરે છે પૂર્વ કર્મ અનુસાર, એમાં કોઈ વર્તમાન પ્રયત્ન એનો હોતો નથી, તો સીધી વાત છે. તો મા બાપ જે કુળમાં ને જે સંપ્રદાયમાં હોય ત્યાં એનો પૂર્વ કર્મ અનુસાર જન્મ થયો, એટલે એ પણ એવા સંસ્કાર લઈને આવ્યો છે, એવી બુદ્ધિમાં એ સંસ્કાર ધારણ કરીને આવ્યો છે, એટલે પ્રાય તો જીવ એને જ અનુસરે છે. એમાં સત્ય અસત્યનો વિવેક કરવો કે પોતાના સંપ્રદાયના શાસ્ત્રોની પરીક્ષા કરવી, એટલે હૃદય એટલે હદ સુધી ભાગ્યે જ કોઈ જીવ જાય છે, બાકી તો કુલ ધર્મ અનુસાર જ ઘેટાની જેમ ચાલે, અથવા એને કુલ ધર્મનું અને પોતાના માનેલા પોતાના સંપ્રદાયનું એને મહત્વ કુદરતી રીતે જ એની બુદ્ધિમાં હોય છે, એ મહત્વ એને સંસ્કારથી વણાઈ ગયેલું હોવાથી પોતાના પરિણમનમાં એક પરિણતિ જોવાય છે, એને જલ્દી જીવ છોડી શકતો નથી કે એનો વિચાર પણ કરી શકતો
નથી, જબર કામ કર્યું પોતે સ્થાને
પડ્યું, શોધક હતા. આપણે આત્માર્થની ભૂમિકાનો વિષય જ્યાં લીધો છે ત્યાં એક વાત લીધી છે, કે ધર્મના ક્ષેત્રમાં આવનાર જીવ સામાન્યપણે શુભ ક્રિયાને અને શુભ ભાવને કરતો જોવામાં આવે છે. તો આત્માર્થી મુમુક્ષુ જીવ શુભ ભાવ કરે અથવા શુભ ભાવ એને થાય તો પણ એની શોધક વૃત્તિ ચાલી ન જાય. એની શોધક વૃત્તિ હોવી જોઈએ. અંતરબાહ્ય બંને સંશોધન એનું ચાલુ રહેવું જોઈએ. બહારમાં જે શાસ્ત્રો અને જે વક્તાઓનો પ્રસંગ છે એમાં એની શોધક વૃત્તિ હોવી જોઈએ. યોગ્ય યોગ્ય સત્ય સત્યનો નિર્ણય કરે અને અંદરમાં પોતાના આત્મામાં શુદ્ધિકરણ થવા માટે અંતર સંશોધન ચાલુ રાખે. આમ અંતર ખોજ પૂર્વક જેનું બાહ્ય સંશોધન છે, બાહ્ય શોધક વૃત્તિ છે, એ ન તો અંદરમાં ભૂલે છે ન તો બહારમાં ભૂલે છે. પણ અંતર ખોજ ન હોય ને બહારમાં એટલી પરીક્ષા કરવાની વૃત્તિ રહે